समय सार भगवान कुंदकुंदाचार्य रचित समय सार नो स्वाध्याय चाले छे। एमां आपणे 13 गाथा सुधी स्वाध्याय कर्यो छे अने 13मी गाथामां अत्यारे टीकानो थोड़ो भाग कर्यो छे। हवे आगळ स्वाध्याय आपणे शुरू करिए। सातमा श्लोकमां ए वात आवी के नव तत्व में प्राप्त थयेलो आत्मानो अनेक रूप भाव ए जो स्वरूप की दृष्टि विचारवामां आवे तो ए एक पणा रूप ज छे, ए अनेक रूप छे ज नहीं। एटले ए चैतन्य चमत्कार ए नायक एक रूपे ज छे। ए भले नव तत्व में એ અનેક આકાર રૂપ દેખાતો હોય તે છતાં પણ એ અનેક રૂપ થતો નથી અને એ પોતે પોતાના સ્વભાવને છોડતો નથી। એટલે જ્યારે એનું ભિન્ન સ્વરૂપ વિચારવામાં આવે નવ તત્વમાંથી જ એને નિશ્ચય નહીંથી શુદ્ધ નહીંથી જો વિચારવામાં આવે તો એ આપણને એક રૂપે જ જણાય છે। અને એ શ્લોક હવે પછી આવનારી ગાથાના ઉદ્ગાત તરીકે કહેવામાં આવ્યો એટલે એના પછી આવનારી ગાથા 13મી ગાથા હતી। એટલે 13મી ગાથામાં આ વાત આવવાની હતી એ પહેલા અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ પ્રમાણે શ્લોક કહ્યો અને 13મી ગાથામાં કુંદકુંદાચાર્ય ભગવાને એમ કહ્યું કે ભૂતાર્થથી જાણેલ નવ તત્વો જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર નિદ્રા બંધ મોક્ષ એ ભૂતાર્થી જાણે હોય એને સમ્યક્ત્વ કહેવામાં આવે। એટલે ભૂતાર્થ નયથી જાણેલ ભૂતાર્થ નય એટલે શું? ભૂતાર્થ નય એટલે જે નય જે વિદ્યમાન છે તેને જણાવનારો જે છે એને જણાવનારો વસ્તુ છે એને જણાવનારો જેવી છે તેવી એને જણાવનારો એટલે કોઈ ઉપચાર નહીં કે એમાં કોઈ અશાશ્વતતાની વાત નહીં। જે શાશ્વતપણે ત્રિકાળ રહેલી વિદ્યમાન વસ્તુ છે એને જણાવનારો જે નય છે તે ભૂતાર્થ નય છે। એટલે એવી વસ્તુને જણાવનાર ભૂતાર્થ નયથી જ્યારે આ નવ તત્વ જાણવામાં આવે ત્યારે એમાં માત્ર એક આત્મા જણાય છે એટલે એ સમ્યક્ત્વ છે। એવું જાણવું એ સમકિત છે, એવું જાણવું એ સમ્યક દર્શન છે। કેમ કે એમ જાણતા જે જાણવામાં આવે છે તે પોતાનું સ્વરૂપ જ જાણવામાં આવે છે એટલે એ સમકિત છે એમ કહેવામાં આવ્યું। વાત શેની લીધી? નવ તત્વની વાત લીધી। કેમ કે નવ તત્વની વાત એટલા માટે લેવામાં આવી કે નવ તત્વ ને સમ્યક દર્શનનું લક્ષણ કહેવામાં આવ્યું છે। એટલે સમ્યક દર્શનનું લક્ષણ શું? તો સાત તત્વ અથવા નવ તત્વની યથાર્થ શ્રદ્ધા એમ કહેવામાં આવ્યું છે। મોક્ષશાસ્ત્ર એટલે કે તત્વાર્થ સૂત્ર ઉમાસ્વાતીજી ભગવાને લખ્યું એનો બીજો શ્લોક છે એ પણ એમ જ કહે છે કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ। એટલે એવા સાત તત્વ કે નવ તત્વ ની નિશ્ચયથી જે શ્રદ્ધા છે એને સંકિત કહેવામાં આવે છે. એટલે એવા નવતત્વની વાતને અહીંયા લઈને એમ કહ્યું કે એ નવતત્વની જે શ્રદ્ધા છે એ નિશ્ચયથી કયા પ્રકારે હોય એ અહીંયા જણાવ્યું. અને એ સિવાય એ વ્યવહારથી જે શ્રદ્ધા છે એ માત્ર માહિતીરૂપ છે. એ શ્રદ્ધા દ્વારા સંકિતની પ્રાપ્તિ થતી નથી. એટલે કે ભેદરૂપ શ્રદ્ધા છે, ભેદ કરીને એને જાણવું, એ જાણવાપણાથી સમ્યક દર્શન થતું નથી. પણ નિશ્ચયથી જે નવતત્વની શ્રદ્ધા, હવે નિશ્ચયથી નવતત્વની શ્રદ્ધા ને અહીંયા એમ કહ્યું કે એ ભૂતાર્થ નયથી જાણેલ નવતત્વની શ્રદ્ધા છે. ભૂતાર્થ નયથી જાણેલ નવતત્વની શ્રદ્ધા છે એ નિશ્ચયથી એ નવતત્વ ને જાણ્યા એમ કહેવામાં આવે. એટલે એ સંકિત છે. હવે ભૂતાર્થથી કહી અને જણાવવું એ છે કે એમાં એ નવતત્વમાં એક રૂપે જે રહ્યું છે એ આત્મદ્રવ્ય છે, આત્મતત્વ છે, જે ત્રણેય કાળ એક સરખું રહે છે. એની શ્રદ્ધા કરવી, અનુભવ સહિત એની શ્રદ્ધા કરવી, એનું નામ સમ્યક દર્શન છે. આ વાત આપણે લીધી અને ટીકામાં આપણે એ લીધું કે જીવ આદિ નવતત્વો ને ભૂતાર્થ નહીંથી જાણવામાં આવે તો સમ્યક દર્શન છે, એ નિયમ છે, એ નિયમ તરીકે કહ્યું. અને આગળ પણ એમ વાત આવી કે તીર્થની વ્યવહાર ધર્મની પ્રવૃત્તિને અર્થે અભૂતાર્થ વ્યવહાર નહીંથી કહેવામાં આવે છે. એટલે કે ભેદરૂપે જે નવતત્વ કહેવામાં આવે છે, ભેદરૂપે જે નવતત્વ કહેવામાં આવે છે એ અભૂતાર્થ છે. એ અભૂતાર્થ નહીંથી એટલે વ્યવહાર નહીંથી કહેવામાં આવ્યું છે. એવી ભેદરૂપ શ્રદ્ધા એ નિશ્ચયથી સંકિત નથી. ભેદરૂપ શ્રદ્ધા છે એ નિશ્ચયથી સંકિત નથી, એ માત્ર માહિતી છે. એટલે એવા આ નવ તત્વો જેમના લક્ષણ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિદ્રા, બંધ અને મોક્ષ છે, તેમનામાં એકપણું પ્રગટ કરનાર ભૂતાર્થ નહીંથી એ એકપણું પ્રાપ્ત કરી શુદ્ધ નયપણે સ્થપાયેલા આત્માની અનુભૂતિ, શુદ્ધ નયપણે સ્થપાયેલા આત્માની અનુભૂતિ. એટલે કે શુદ્ધ નયનો જે વિષય છે તે શુદ્ધ આત્મતત્વ, એવા શુદ્ધ આત્માની અનુભૂતિ. અનુભૂતિ કહેતા એના દર્શન અને જ્ઞાનના ઉપયોગ, જે બદલાતું નથી એવું ધ્રુવ આત્મતત્વ એના તરફ જ ઢળે છે અને એનું જ્ઞાન કરે છે, એની સન્મુખતા કરે છે. એટલે એને એવું આત્મતત્વ અનુભવમાં આવે છે. અને એ અનુભવ કેવો છે તો કે પહેલા એને સામાન્ય અવલોકન છે અને પછી વિશેષતાથી જ્ઞાન છે. બંને એક જ સમયમાં છે, છતાં પણ એમ કહેવાય છે પહેલા દર્શન છે અને અહીંયા દર્શન કહેતા સામાન્ય અવલોકન અથવા તો પ્રતિભાસ, જે સદમસને હંમેશા કોઈ પણ પદાર્થનું જ્ઞાન કરે ત્યારે પહેલા એનો પ્રતિભાસ હોય અને પછી વિશેષતાથી જ્ઞાન હોય, એ પ્રમાણે અહીંયા પહેલા આત્માનો પ્રતિભાસ છે અને પછી એનું જ્ઞાન છે, એમ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. એના પછીથી એ થતાં જ એની સાથે જ થાય છે, પણ છતાં એના પછીથી કહેવામાં આવે. એ રીતે આપણે લઈએ તો પછી સમ્યક શ્રદ્ધા છે, સાચી શ્રદ્ધા છે, એટલે એને સંકિત કહેવામાં આવે અથવા સમ્યક દર્શન કહેવામાં આવે. અને આવું થતાં કર્મની સ્થિતિ શું થાય છે એનો વિચાર કરીએ તો એમાં દર્શન મોહનીય કર્મ જાય છે અને ચારિત્ર મોહનીય કર્મની અનંતાનુબંધીની પહેલી ચોકડી ક્રોધ માન માયા લોભ એ જાય છે. એટલે આ રીતે દર્શન મોહનીયની એક અથવા ત્રણ પ્રકૃતિ અને ચારિત્ર મોહનીયની ચાર પ્રકૃતિ એમ એક કર્મની સાત પ્રકૃતિઓ જાય એ કર્મની રીતે વાત કહેવામાં આવી. અહીંયા વાત કરવી છે નવતત્વમાં શ્રદ્ધા થતાં સંકિત થાય છે એની વાત કરવી છે, કેમ કે એમ જ શાસ્ત્રમાં બધે વાત આવી છે. અને સાથે સાથે એ પણ દર્શાવવું છે કે એવી વ્યવહાર શ્રદ્ધા, અભૂતાર્થ નહીંથી કહેવામાં આવે છે તેવી વ્યવહાર શ્રદ્ધા છે, એ શ્રદ્ધા જ્યારે નિશ્ચય સંકિત છે ત્યારે તો હોય જ છે, તો એને વ્યવહાર સંકિત કહેવામાં આવે. પણ નિશ્ચય સંકિત નથી અને માત્ર ભેદ કરીને એવી નવ તત્વોની શ્રદ્ધા કરવામાં આવે તો એ વ્યવહાર સંકિત પણ કહેવાતું નથી. આટલી વાત કર્યા પછીથી હવે આપણે જ્યાંથી આગળ સ્વાધ્યાય બાકી છે ત્યાંથી હવે શરૂ કરીએ. તે છે અહીંયા કે તેમનામાં એકપણું પ્રગટ કરનાર ભૂતાર્થ નહીંથી એકપણું પ્રાપ્ત કરી શુદ્ધ નયપણે સ્થપાયેલા આત્માની અનુભૂતિ કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે તેની પ્રાપ્તિ હોય છે. અનુભૂતિ થાય છે આત્માની અને એ અનુભૂતિ દ્વારા જ આત્માની પ્રસિદ્ધિ થાય છે, આત્મખ્યાતિ થાય છે. એટલે એનું લક્ષણ એ આત્મખ્યાતિ છે. જેને આત્માની અનુભૂતિ થઈ એને સ્વરૂપની પ્રસિદ્ધિ થઈ, એને માટે એ આત્મસ્વરૂપ પ્રસિદ્ધિ પામ્યું. બીજાને હજી એની પ્રસિદ્ધિ થઈ કહેવાય નહીં. ભલે આત્મા આત્મા કરે, આત્મા સંબંધીનું બધું એને જ્ઞાન હોય, બધી વાત બરાબર છે, એના વિશે સમજતો હોય, પણ જ્યાં સુધી એને અનુભવપૂર્વક એની પ્રતીતિ નથી થઈ ત્યાં સુધી એને માટે આત્મા એ પ્રસિદ્ધિ પામ્યો નથી, ખ્યાતિ પામ્યો નથી. એટલે આત્મખ્યાતિ જે છે એને અનુભૂતિનું લક્ષણ કહેવામાં આવે છે. આત્માની પ્રસિદ્ધિ કરનારું, આત્માની પ્રસિદ્ધિ જેના દ્વારા થાય છે એ અનુભૂતિ છે. અનુભૂતિ થાય છે તો જ આત્માની પ્રસિદ્ધિ અથવા તો આત્માની ખ્યાતિ થાય છે. શુદ્ધ નયથી નવ તત્વને જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે તે હેતુથી આ નિયમ કહ્યો છે. શુદ્ધ નયના વિષયને જાણો એ ખરેખર તો બધું એક જ છે. જાણવાનો છે શુદ્ધ નયનો વિષય, પણ પછી કારણમાં કાર્યને ભેળવીને એવો ઉપચાર કરવામાં આવે ત્યારે એમ પણ કહેવામાં આવે કે શુદ્ધ નયને જાણો એટલે આત્માને જાણ્યો એમ પણ કહેવામાં આવે. એટલે શુદ્ધ નયથી આત્માને જાણવામાં આવે છે. શુદ્ધનયનો વિષય આત્મા છે એવા આત્માને જ્યારે જાણવાની વાત કરી તો એ આત્માને જાણતા એ સમ્યક દર્શન થાય છે. હવે નવતત્વ જે છે એને વ્યવહાર નહીંથી જાણવાને બદલે શુદ્ધ નહીંથી જાણવામાં આવે એટલે ભૂતાર્થ નહીંથી જાણવામાં આવે કે જે વિદ્યમાન છે એને જ જાણનારો નહીં, જે ત્રિકાળ રહેવાવાળી વસ્તુ છે એને જ જાણનારા નહીંથી જ્યારે નવ તત્વને જાણવામાં આવે તો એમાં એક આત્મા જ પ્રસિદ્ધિ પામે છે, એક આત્મા જ જણાય છે, એક આત્માનું જ જ્ઞાન થાય છે, આત્મા જ અનુભવમાં આવે છે. એટલા માટે અહીંયા એમ કહેવામાં આવ્યું કે એવા નવ તત્વોને ભૂતાર્થ નહીંથી જાણવાથી સમ્યક દર્શન થાય છે. અને બીજી વાત એમ પણ કહીએ કે શુદ્ધ નહીંથી નવ તત્વને જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે, તેથી આ નિયમ કહ્યો. નિયમ શું કહ્યો કે આ નવ તત્વોને ભૂતાર્થ નહીંથી જાણવાથી સમ્યક દર્શન થાય છે, વ્યવહાર નહીંથી જાણવાથી સમ્યક દર્શન થતું નથી. એટલે અભૂતાર્થ નહીંથી જાણવાથી સમ્યક દર્શન થતું નથી, પરંતુ ભૂતાર્થ નહીંથી જાણવાથી સમ્યક દર્શન થાય છે. હવે એમાં આગળ અહીંયા કહે છે કે ત્યાં વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર એ બંને પુણ્ય છે. નવ તત્વની હવે વાત લેવી છે એમાં અહીંયા આગળ કહે છે, સમજાવવું શું છે? અહીંયા જે સમજાવવું છે એ તો નવ તત્વ ઉપસ્થિત કેમ થયા એ સમજાવવું છે, ત્યાં એ કઈ રીતે એ નવ તત્વ છે કે જેમાં આત્મા રહ્યો છે અને એ નવ તત્વ કેમ થયા. જો આત્માને જ જાણવો હતો તો પછી નવ તત્વ કેમ કયા, એટલે એ વાત અહીંયા સમજાવવા માટે થઈ. અને આગળ અહીંયા કહ્યું, શું કહ્યું, કે ત્યાં વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર એ બંને પુણ્ય છે. પહેલા પુણ્યને સમજાવે છે, તો કે વિકારી થવા યોગ્ય, વિકારી થવા યોગ્ય શું હોય, વિકારી કોણ થાય, જળ થાય કે ચેતન થાય, વિકારી થવા યોગ્ય શું છે, તો કે આત્માના ભાવ છે. આત્માના ભાવ છે એ વિકારી થવા યોગ્ય છે. અને વિકાર કરનાર એ કોણ છે, વિકાર કરનાર શું છે, તો કે વિકાર કરનાર પણ બીજું કોઈ નથી, વિકાર એની પર્યાયમાં થાય છે અને એમાં એ નિમિત્ત કારણ છે એટલે એને કરનાર કહેવામાં આવ્યું. વિકાર જે થયો એ એની પર્યાયમાં થયો, આત્માને વિકાર થાય છે તેની પર્યાયમાં થયો, અને એ પર્યાયમાં વિકાર થવાનું નિમિત્ત કારણ જે છે એને એ વિકાર કરનાર કહેવામાં આવ્યું. અને અહીંયા પુણ્યની વાત લીધી એટલે પુણ્ય માટે એમ કહેવામાં આવ્યું કે એ પુણ્યરૂપ થનાર અને પુણ્ય કરનાર એ બંને પુણ્ય છે, તેમજ એ બંને પાપ છે. વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર એ બધા માટે લાગુ પાડવાનું, પુણ્ય માટે અને પાપ માટે પણ. એ જ રીતે આશ્રવ માટે પણ એમ જ લાગુ પાડવાનું કે આશ્રવ થવા યોગ્ય, આશ્રવ થવા યોગ્ય અને આશ્રવ કરનાર એ બંને આશ્રવ છે. સંવર રૂપ થવા યોગ્ય સંવાર્ય અને સંવર કરનાર સંવારક એ બંને સંવર છે. નિર્જરવા યોગ્ય, નિર્જરા થવા યોગ્ય કહો કે નિર્જરવા યોગ્ય અને નિર્જરા કરનાર એ બંને નિર્જરા છે. બંધાવા યોગ્ય અને બંધન કરનાર એ બંને બંધ છે. અને મોક્ષ થવા યોગ્ય અને મોક્ષ કરનાર એ બંને મોક્ષ છે. કારણ કે એકને જ પોતાની મેળે પુણ્ય પાપ આશ્રવ સંવર નિજરા બંધ મોક્ષ એની ઉપપત્તિ એટલે સિદ્ધિ બનતી નથી. એક જ હોય તો પછી એ બનતું નથી, કેમ કે થવા યોગ્ય છે અને કરનાર છે, બે છે તો એની સિદ્ધિ થાય છે, એ બે નથી અને એક છે તો એમ સિદ્ધ થતું નથી. એટલે બે તો છે જ, તે બંને શું છે, એ બેમાં એક જીવ છે અને એક અજીવ છે. અર્થાંત તે દરેકની અંદર બે બે છે, એમાં એક જીવ છે અને બીજું અજીવ છે. હવે આ વાતને આપણે થોડીક સૂક્ષ્મતાથી સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ પહેલો એના પાના નંબર 194, કોમ્પ્યુટરમાં પેજ નંબર 205, એમાં આપણે ત્રીજો પેરેગ્રાફ અને પછી ચોથો પેરેગ્રાફ લઈએ. નવના ભેદને જોતા, નવ ભેદ છે ખરા, પેલા કહેવાય ગયું છે અહીંયા, પણ એ આશ્રય કરવા લાયક નથી. નવના ભેદ છે ખરા, પણ એ નવના ભેદ છે એ આશ્રય કરવા લાયક નથી, કેમ કે નવ તત્વના ભેદના જ્ઞાનમાં રોકાવાથી રાગની ઉત્પત્તિની પ્રસિદ્ધિ થાય છે, અનાત્માની પ્રસિદ્ધિ થાય છે. પરંતુ આ નવ ભેદોમાં ભૂતાર્થ નય એક પણ પ્રગટ કરે છે, એકલા જ્ઞાયક ભાવને દેખાડે છે. એ નવ ભેદરૂપ છે એમાં જો એને ભૂતાર્થ નયથી જોવામાં આવે તો એ એકપણાને પ્રગટ કરે છે, એટલે કે ત્રિકાળી જ્ઞાયક ભાવને દેખાડે છે. આ એક ત્રિકાળી જ્ઞાયક ભાવની સન્મુખ થઈને જાણવાથી એકપણું પ્રાપ્ત થાય છે, આનંદની અનુભૂતિ દ્વારા આત્મા પ્રસિદ્ધ થાય છે. તેથી ભૂતાર્થ નયથી નવ તત્વને જાણવાથી સમ્યક દર્શન જ છે એ નિયમ કયો, એ વાત આપણે ગઈ વખતે પણ અહીંયા પ્રવચન રત્નાકરમાંથી લીધી હતી. હવે અહીંયા કહે છે કે નવતત્વ ઉપસ્થિત કેમ થયા તે કહે છે. ત્યાં વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર એ બંને પુણ્ય છે. આ વાત અહીંયા ટીકામાં જે કહેવામાં આવી એને ગુરુદેવ સમજાવે છે કે વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર એ બંને પુણ્ય છે, તેમજ એ બંને પાપ છે. વિકારી થવા યોગ્ય એટલે જીવની પર્યાયમાં વિકાર થવા યોગ્ય છે. વિકાર ક્યાં થાય છે? જીવમાં થાય છે, એટલે કે જીવની પર્યાયમાં થાય છે. જીવના મૂળ દ્રવ્યમાં તો કોઈ વિકાર થતો નથી. જે થાય છે તે ક્ષણિક વસ્તુ છે, એ પર્યાયમાં થાય છે. એના મૂળભૂત તત્વમાં, મૂળભૂત સત્વમાં, એના મૂળ બંધારણમાં એ ક્યાંય કોઈ એવો ગુણ પડ્યો છે કે જે વિકાર કરાવે? ના, એવું તો છે નહીં. એટલે એનામાં વિકાર થાય, એનામાં કોઈ ફેરફાર થાય એમ પણ બનતું નથી. એ તો શાશ્વત એક સરખું જ રહે છે. આત્માનું સ્વરૂપ બદલાતું નથી, એમાં કોઈ વિકાર થતો નથી. વિકાર ક્યાં જે થયો તો એ ક્યાં થયો? તો વિકાર એની સ્થિતિમાં થયો. સ્થિતિ એ કહો કે પર્યાય કહો, તો જે વિકાર થયો એ એની પર્યાયમાં થયો. સ્થિતિ કહો કે પર્યાય કહો, એ સ્થિતિમાં વિકાર થયો. અને સ્થિતિ કેટલો સમય ટકીને રહેવાની છે? થોડી ક્ષણો પૂરતી એ રહેવાની છે. થોડો સમય એ વિકારમાં રહેશે, પછી એ બદલાશે અને બીજા પ્રકારનો વિકાર થશે, અથવા તો વિકાર ચાલ્યો જશે અને કાં તો એ પોતે પોતાના સ્વરૂપનો જેવો ભાવ છે એવા સ્વભાવ ભાવે એ પરિણમશે. એટલે એ વિકાર જે થયો એ ક્યાં થયો? પર્યાયમાં થયો, એ સ્થિતિમાં વિકાર થયો છે. જો વર્તમાનમાં જીવની જે પર્યાય છે તે મનુષ્યની પર્યાય છે કે દેવની કે તિર્યંચની છે, અને એ અજ્ઞાની છે, એને સમ્યક દર્શન થયું નથી એટલે એ મિથ્યાત્વ સહિત છે, ત્યારે એને પરવસ્તુના લક્ષ્ય એટલે પરવસ્તુ તરફ દ્રષ્ટિ કરતા એને અનેક પ્રકારના ભાવ થાય છે. એ બધા ભાવ આત્માથી જુદા છે, અન્ય ભાવ છે, એ વિકારી ભાવ છે. વિકારનો અર્થ શું થાય? કે આત્માથી અન્ય જુદો ભાવ, એ વિકારી ભાવ. પણ એ ભાવ એક સમયનો છે, બીજા સમયે એવો ને એવો, અથવા તો એનાથી જુદા પ્રકારનો એવો અન્ય ભાવ થાય, ત્રીજા સમયે ત્રીજો અન્ય ભાવ થાય, એમ અન્ય ભાવ પણ એનું પરિણમન થયા જ કરે છે. પણ પોતાનો મૂળ સ્વભાવ છે, એ સ્વભાવ શુદ્ધ નિર્મળ સ્વભાવ છે, એવા ભાવે એનું પરિણમન થતું નથી. એટલે આવું વિકારી પણ એની પર્યાયમાં છે, મૂળ તત્વમાં નથી. કેમ કે એ દરેક સમયે પાછું એ બદલાય છે. એક સરખો રાગ પણ રહેતો નથી, એક સરખો દ્વેષ પણ રહેતો નથી. એ બધા ભાવ જે છે તે અન્ય ભાવ છે. અને એ રાગના ભાવ હોય કે દ્વેષના ભાવ હોય, એમાં એને લીધે થઈ અને કર્મનો બંધ પડે છે. કોઈકે એમ કહ્યું કે રાગ એ જ ભાવ બંધ છે? ના, એમ નથી, એમ નથી. આશ્રવ અને બંધ, ભાવ બંધ, એ વિશે ઘણી બધી વાત છે. માત્ર રાગ થાય એટલે કંઈ એને બંધ કહેવાય નહીં. એક વખત વાત થઈ હતી એટલે આજે ફરીથી એ વાતની વધારે સ્પષ્ટતા કરી દઉં. કેમ કે રાગ કરીએ છીએ ત્યારે આપણે ભાવ ઓછી હોય છે. શું ભાવ કર્યો? એક એવો ભાવ થયો, ભગવાનની ભક્તિનો ભાવ થયો, તો ઊઠું બંધ શું પડે? એમાં બંધ જે પડે છે તો પુણ્યનો બંધ પડે છે. પેલો ભાવ કેવો છે? રાગ થયો તો ભગવાન પ્રત્યે ભક્તિ એવો ભાવ, તો શુભ ભાવ થયો. પછી એમાં ઘણું બધું આગળ થાય છે. આશ્રવના કેટલા બધા પ્રકાર છે? આશ્રવના 108 પ્રકાર છે. અને આશ્રવ અને બંધ એ બંને પણ જુદા છે. ખૂબ બધો વિસ્તાર આપ્યો છે એમાં મોક્ષશાસ્ત્રમાં, તત્વાર્થ સૂત્રમાં, રામજીભાઈની ટીકામાં કેટલા બધા પાના ભરીને એ બધી વાત આપી છે. એટલે જેને હજી મનમાં શંકા હોય એને ત્યાંથી વાંચી લેવી. પણ એમ ન કહી દેવું સીધે સીધું કે રાગ છે એટલે એ જ ભાવ બંધ છે, એમ નહીં. તો પછી એટલા બધા શબ્દોની જરૂર પડત જ શા માટે? આશ્રવની ને બંધની ને આશ્રવના 108 પ્રકારની આ બધાની જરૂર શા માટે પડે? અને સીધે સાધું લોજિકથી જો વિચારીએ તો પણ આપણને સમજણ પડે છે. શું સમજણ પડે છે? કે ભાવ કર્યો એ તો પૂજાનો ભાવ થયો, તો પછી બંધ પડ્યો એ શું પડ્યો? પૂજા બંધ પડ્યો, પૂજા બંધ પડે છે. એટલો જો વિચાર કરીએ તો એ સમજાઈ જાય એવું છે કે બંધ પડે છે એ આખી વસ્તુ જુદી છે. એ ભાવ થયો, શુભ ભાવ પૂજાનો થયો છે, એના પછી ભાવ આશ્રવ છે ને ભાવ આશ્રવ પછી ભાવ બંધ છે, અને એના નિમિત્તે જે છે તે એ પૂતગળના બંધ થાય છે તે દ્રવ્ય બંધ છે. એટલે આખું ઘણું બધું એમાં થાય છે, પણ એટલું બધું ઝડપથી જે થઈ જાય છે એટલા માટે થઈને કોઈક વખત એમ કહેવામાં આવે, કોઈક વખત એમ કહેવામાં આવે કે જે ભાવ તમે જેવા કર્યા છે એ જ તમારે માટે પછી એ ભાવ બંધ છે એમ કહેવામાં આવે. એવું દ્રવ્ય સંગ્રહમાં પણ કહેવામાં આવ્યું છે. એટલે કોઈક અપેક્ષાએ ક્યારેક આપણે એમ કહીએ, બીજી વચ્ચેની વાત જે છે એને આપણે અધ્યાર રાખીને એમ કહીએ, પણ એમ નથી, સાચું એમ નથી. કોઈક અપેક્ષાએ આપણે એમ પણ કહી દઈએ કે જે આ અન્ય ભાવે પરિણમન થયું, વિકારી ભાવે વિભાવ ભાવે પરિણમન થયું, એ જ બંધનું કારણ છે. પણ એ બંધ છે એમ ના કહી શકાય, એ બંધ છે એમ ના કહી શકાય, કેમ કે એમાં બીજા વચમાં બીજા સ્ટેપ્સ બાકી છે. કેમ કે એ ભાવ છે એ તો તમે પૂજાનો ભાવ કર્યો, તો પૂજાનો ભાવ કર્યો એટલે શું થાય, તો એને લીધે થઈને પુણ્યનો બંધ થાય ને, જેને લીધે થઈને ફળ આવે, એ પુણ્ય બંધને અનુરૂપ બીજું કંઈ ફળ આવે છે. એટલે એ સમજવા જેવી વસ્તુ છે. એમ રાગ એટલે એ જ બંધ છે, એ જ કર્મનો બંધ છે, ભાવ બંધ છે, એમ એટલું બધું સહેલાઈથી લેવા જેવું નથી. એનો અભ્યાસ કરવો જોઈએ. એમાં તત્વાર્થ સૂત્રમાં ખૂબ બધી વાત બધી સ્પષ્ટતાપૂર્વક આપવામાં આવી છે, અને જુદા જુદા શાસ્ત્રમાં કોઈક જગ્યાએ કોઈક વાત કોઈ રીતે આપવામાં આવી હોય તો ત્યાં અપેક્ષા સમજવી જોઈએ. આપણે વાત અહીંયા વિકારની આવી એટલે આ વાત યાદ આવી, થોડા સ્વાધ્યાય પહેલા આવી એક વાત થઈ હતી એટલે આ વાત યાદ આવી. તો વાત એ ચાલે છે અહીંયા કે એ વિકાર જે થયા, વિકારનો અર્થ એ છે કે અન્ય ભાવ થયો, એ ક્યાં થયો, એ પર્યાયમાં થયો, એ જીવના મૂળ સ્વરૂપમાં નથી થતો. વિકાર થયો છે તે પર્યાયમાં થયો, એની એ દશામાં થયો, એ સ્થિતિમાં થયો, અને એ સ્થિતિ એ એક સમયની જ ગણવાની. કદાચ એવો ને એવો વિકાર, એવો ને એવો જ ભાવ બીજા સમયે પણ હોઈ શકે, ત્રીજા સમયે પણ હોઈ શકે, છતાં એક સમયની સ્થિતિ આપણે ગણીએ છીએ. જેટલા સમય એવો વિકાર રહ્યો તેટલા સમયની સ્થિતિ એની. પણ એ બધું શું કહેવાય, તો કે એ બધી પર્યાય કહેવાય, એ કંઈ મૂળ દ્રવ્યમાં વિકાર થતો નથી. એટલે આપણે અહીંયા વાત એ કરી રહ્યા છીએ કે પુણ્ય અને પાપ બંનેની વાત લઈએ તો એમાં એક વિકાર થવા યોગ્ય છે, એટલે જીવની પર્યાય જે છે એમાં વિકાર થાય છે, એટલે એ વિકાર થવા યોગ્ય છે, એમાં વિકાર થઈ શકે છે. વિકાર થવા યોગ્ય એટલે કે જેની યોગ્યતા એવી છે કે જેમાં વિકાર થઈ શકે છે એમ એ વિકાર થવા યોગ્ય. અને બીજું શું છે, એટલે આ પર્યાય છે વિકાર થવા યોગ્ય છે કે જેમાં વિકાર થાય છે, એ જીવની દશા છે. અને બીજું શું છે, તો કે વિકાર કરનાર, વિકાર કરનાર એટલે અહીં કર્મ જે નિમિત્ત છે એને વિકાર કરનાર કહેવામાં આવ્યું છે. હવે કર્મને વિકાર કરનાર કહેવામાં આવ્યું, પણ એને વિકાર કરનાર કહી શકાય નહીં, કેમ કે કર્મ જે છે તે શું છે, એ જુદી વસ્તુ છે. આ જીવ છે અને પેલું અજીવ છે, એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કામ કરી શકે નહીં, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કોઈ કાર્ય કરે નહીં, એ સિદ્ધાંત તો રહે જ છે. એટલા માટે એમ કહેવામાં આવ્યું કે એ કર્મ કરે છે એમ નહીં, પણ કર્મ જે છે એમાં એ નિમિત્ત છે, એ નિમિત્ત કારણ છે. કર્મ જે નિમિત્ત છે એને વિકાર કરનાર કહ્યું છે. કર્મ કરે છે એમ નહીં, કર્મ કર્યા જ કરે છે એવી એક ઊંધી માન્યતા પણ ફેલાઈ ગઈ છે આપણા બધાને વચ્ચે, કે જેને લીધે થઈને લોકોને એમ છે કે આપણે કંઈ કરી શકતા નથી, બધું કર્મ જ કરે છે, બધું કર્મ જ કરે છે. પ્રભુ એમ નથી, કર્મ જે છે એ એનું કામ કરે છે, અને એને લીધે થઈ અને જે દરેક સમયે એ ઉદયમાં કોઈને કોઈ કર્મ આવે છે તો એને લીધે એ ફળની પ્રાપ્તિ જીવની સમીપમાં થાય છે, જીવની સમીપમાં થાય છે. એ વખતે જીવ એટલે આત્મા જો પોતે જાગૃત છે તો એની સાથે જોડાતો નથી, તો એને નવા કર્મ બંધાતા નથી. એની સાથે જોડાય તો પછી એને રાગ થાય, દ્વેષ થાય, વિકારી ભાવ થાય, વિભાવ ભાવ પરિણમન થાય, એને લીધે આશ્રવ થાય અને એને લીધે બંધ થાય, અને એમ નવા કર્મ બંધાય. પણ જો એની સાથે જોડાતો નથી અને પોતે પોતાના સ્વભાવ ભાવમાં એટલે સંવર રૂપે રહે છે, જેમાં આશ્રવ થાય જ નહીં, એનું નામ સંવર. આશ્રવ ન થાય એમ એ રહે છે એટલે સંવરના ભાવે રહે છે, તો ભલે ને એ દરેક સમયે કર્મ એ ઉદયમાં આવ્યા કરે, એના ફળ આવ્યા કરે, છતાં પણ એને કંઈ નડતા નથી, એને કંઈ નડતું નથી. અહીંયા વાત કેવી લેવી છે કે જેને અહીંયા એ વિભાવ ભાવે પરિણમવું થાય છે એની વાત લીધી છે. તો એમાં નિમિત્ત કારણ તરીકે શેને લેવામાં આવ્યું? તો કે કર્મ, એટલે કે કર્મના ઉદય જે આવ્યા છે, કર્મનું ફળ આવ્યું છે, એને નિમિત્ત કરવા કહેવામાં આવ્યું. એટલે એને એમ કહેવામાં આવ્યું કે વિકાર કરનાર છે. હવે વિકાર થાય છે પર્યાયમાં, એટલે ઉપાદાન કારણ તો કોનું કહેવાય? ઉપાદાન કારણ તો એ જીવનું કહેવાય, પર્યાય છે. ઉપાદાન કારણ તો એ પર્યાય છે, અને આ જે છે તે નિમિત્ત કારણ છે, કર્મ છે તે. એટલે અહીંયા એમ કહ્યું, સ્પષ્ટ કહ્યું ચોખ્ખું કે પર્યાયમાં વિકાર થવા યોગ્ય જીવની દશા છે, અને વિકાર કરનાર એટલે અહીં કર્મ જે નિમિત્ત છે એને વિકાર કરનાર કહ્યું છે, એમ કહ્યું છે. અને વિકાર થવા યોગ્ય પર્યાય તો પોતાના ઉપાદાનથી થઈ છે, ઉપાદાનપણે કરનાર પોતે છે. હવે ઉપાદાન થઈ છે એમાં પણ સરસ સમજવા જેવી વાત એ છે કે ઉપાદાનથી એ પર્યાય થઈ તેમાં ઉપાદાન શું, ઉપાદાન કયા પ્રકારે છે? પર્યાયના ષટકારકો એના પોતાના છે, આપણે એ જાણીએ છીએ. પર્યાયના ષટકારકો એના પોતાના, એટલે પર્યાય પોતે પોતાના કારણે ઉત્પન્ન થાય છે. એટલે એના છ એ છ કારકો, પર્યાય પોતે પર્યાયનો કર્તા છે, પર્યાય પોતે પર્યાયનું કર્મ છે, પર્યાય પોતે પર્યાયનું સંપ્રદાન છે. એટલે સંપ્રદાન એટલે એ પર્યાયનું રિઝલ્ટ લેનાર, એ પરિણામ લેનાર, સંપ્રદાન. પર્યાય પોતે જ એનો આધાર છે અને પર્યાય પોતે જ એનું અધિકરણ છે. એમ છ એ છ કારકો પર્યાયના પોતાના છે, એટલે પર્યાય પોતે સ્વતંત્રપણે થાય છે એમ આપણે પ્રવચનસારમાં શીખી ગયા છીએ, એમ આપણે જાણીએ છીએ. હવે અહીંયા વાત આપણે ઉપાદાનની વાત લઈએ. ઉપાદાનથી થઈ છે, પોતાના ઉપાદાનથી થઈ છે, એટલે એમ કહી શકાય કે એનો આધાર પોતે જ છે, પર્યાય પોતે પોતાના આધારે જ થઈ છે. પર્યાય પોતે એ પોતાના આધારે જ થઈ છે. વિકાર થવા યોગ્ય પર્યાય તો પોતાના ઉપાદાનથી થઈ છે, ઉપાદાનપણે કરનાર પોતે છે, એમાં કર્મનું નિમિત્ત છે. વિકારી થવા યોગ્ય એમ કહીને જીવની પર્યાયની લાયકાત બતાવી છે. વિકારી થવા યોગ્ય કહીને જીવની એવી કે પર્યાયની લાયકાત બતાવી છે. જીવનમાં મૂળ દ્રવ્યમાં કંઈ થતું નથી, એ પર્યાયની એવી યોગ્યતા છે કે પર્યાયમાં એ વિકારી થઈ શકે. વિકારી એટલે અહીંયા અન્ય ભાવે એમ સમજવાનું છે, એવા અન્ય ભાવે થવાની એ જીવની પર્યાયની યોગ્યતા છે, એની એવી લાયકાત છે. દ્રવ્ય સ્વભાવ એવો નથી, દ્રવ્ય સ્વભાવ તો એવો નથી. વર્તમાન પર્યાય એ વિકાર થવા યોગ્ય અને એમાં કર્મ નિમિત્ત એ વિકાર કરનાર, એ બંને પુણ્ય છે. હવે આમાં પુણ્યને લગાડીએ તો, પુણ્યને લઈએ તો પુણ્યમાં પણ એ બંને છે, પુણ્યમાં પણ બંને છે. પાપ લઈએ તો પાપમાં પણ બંને છે. એ જ પ્રમાણે બધા નવે તત્વોમાં એ રીતે બંને રહ્યા છે, એની વાત અહીંયા ગુરુદેવે સરસ સમજાવી દીધી. જે ટીકામાં વાત કહેવામાં આવી એ આ રીતે થાય છે કે એ બંને પુણ્ય છે. વિકારી થવા યોગ્ય છે તે ભાવ પુણ્ય, અને કર્મનું જે નિમિત્ત છે તે દ્રવ્ય પુણ્ય, એમ બંને પુણ્ય છે. કર્મનું નિમિત્ત છે એને દ્રવ્ય પુણ્ય કહ્યું, અને વિકારી થવા યોગ્ય છે એને ભાવ પુણ્ય, એમ બંને છે. એ જ પ્રમાણે વિકારી થવા યોગ્ય જે જીવની પર્યાય તે પાપને માટે જો જોઈએ તો એ ભાવ પાપ છે, અને કર્મનું જે નિમિત્ત તે દ્રવ્ય પાપ, એમ બંને એ પાપ છે. દ્રવ્ય પાપ એ ભાવ પાપ થવામાં નિમિત્ત છે. વસ્તુ સ્વભાવ પોતે પુણ્ય પાપને કરનાર નથી. વસ્તુ સ્વભાવ એટલે આત્માનો જે સ્વભાવ, એ ખરેખર તો પુણ્યને પાપને કરનારો નથી, એ એની પર્યાય છે. શુભ ભાવ થવા લાયક જીવની પર્યાય, અને એનો કરનાર કર્મનો ઉદય, એ કર્મનો ઉદય છે એ અજીવ છે, અને પેલી પર્યાય જે છે એને જીવ તરીકે અહીંયા લેવામાં, જીવની છે, જીવની પર્યાય છે, એટલે એવા ભાવપુણ્ય અને દ્રવ્ય પુણ્યની અહીંયા આ રીતે સ્પષ્ટતા કરી. હવે અહીંયા આગળ લઈ એના પછીનો પેરેગ્રાફ જવા દઈએ અને પછી આ પાના ઉપર 195માં પાના ઉપર આગળ અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે ચાહે એક ઇન્દ્રિયમાં હો કે પંચેન્દ્રિયની પર્યાયમાં, ભગવાન આત્મા જે દ્રવ્ય સ્વભાવ છે એ તો એકલો શુદ્ધ ત્રિકાળ છે, ત્રણેય કાળે શુદ્ધ જ છે. કોઈ પણ પર્યાયમાં લો, એક ઇન્દ્રિયમાં, બે ઇન્દ્રિયમાં કે પંચેન્દ્રિયમાં, સંગની પંચેન્દ્રિયમાં, ગમે ત્યાં જુઓ, બધે એ એમ જ છે કે ત્રણેય કાળે શુદ્ધ રહેવા વાળો ત્રિકાળ શુદ્ધ છે અને એ જ્ઞાયક જ ઉપાદેય છે. હવે અહીં કોઈ કહે અહીં છે કે દ્રવ્ય અહીં કહે છે કે દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ હોવા છતાં એની પર્યાયમાં પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ એવો એ બે ભાગ ઉભા કેમ થાય? વસ્તુ એક અને નવ ભેદ જે થયા ને એ કેમ ઉભા થયા, એવું શા માટે થાય છે? આવો કોઈને પ્રશ્ન થઈ શકે તો એ વાત અહીંયા વધારે સ્પષ્ટતાથી આપણને સમજાવે છે કે આત્મા વસ્તુ દ્રવ્ય સ્વભાવથી શુદ્ધ ચૈતન્ય રૂપ આનંદ ઘન છે, શુદ્ધ જ છે. ચૈતન્યપણું જે છે એ શુદ્ધ જ છે, દ્રવ્ય સ્વભાવ શુદ્ધ જ છે, એમાં કોઈ મલિનતા છે જ નહીં, એ આનંદ રૂપે જ છે. અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા પરમ પારિણામિક ભાવ એ શુદ્ધ નિર્મળ જ છે, અનંત કાળથી એ એમ જ છે, અનાદિનો એમ જ છે, અનંત કાળ સુધી એમ જ રહેવાનો છે. પર્યાયતનું લક્ષ્ય ન કરવામાં આવે અને દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો એ દ્રવ્ય તો ત્રણેય કાળે શુદ્ધ જ છે, શુદ્ધ રહેવાનું છે, શુદ્ધ હતું અને શુદ્ધ રહેશે. તે એકને નવ ન હોઈ શકે, એને નવ પ્રકાર આવા હોઈ શકે નહીં, પર્યાયના એ તો ભેદ છે. પણ જેને એ દ્રષ્ટિમાં આવ્યો નથી, શું દ્રષ્ટિમાં આવ્યો નથી, એવા દ્રવ્ય સ્વભાવથી જેને એવું જાણપણું નથી થયું, એટલે એમ કહ્યું કે દ્રવ્ય દ્રવ્યાર્થિક નહીંથી એવું દ્રવ્ય દ્રષ્ટિમાં આવ્યું નથી, એવો દ્રવ્ય સ્વભાવ શુદ્ધ ત્રિકાળ જેને એ દ્રષ્ટિમાં આવ્યો નથી, અનુભવમાં આવ્યો નથી, એને પર્યાયમાં વિકાર છે. જો વિકાર અહીંયા પર્યાયમાં કહ્યું એટલે વિકાર એટલે વિકારી ભાવ, આપણે ગમે તે ભાવની વાત નથી કરતા, અન્ય ભાવ, વિકારનો અર્થ અહીંયા એવો લેવાનો છે. પર્યાયમાં બીજાનો સંગ સંબંધ થવાથી, બીજાનો પર્યાયની અંદર એને સંગ થયો, એને લીધે થઈને એ નવ ઉભા થાય છે. આપણે જેમ હમણાં વાત કરી એમ બીજાનો સંગ એટલે એક કર્મનું નિમિત્ત આવ્યું એટલે પછી એ બીજી વાત આવી એટલે એ ઊભું થયું. પર્યાયમાં વિકાર છે અને પર્યાયમાં બીજાનો સંગ કે સંબંધ થવાથી એને એ ઊભું થાય છે, એટલે એ પ્રમાણે ન ઉભા થાય છે. દ્રવ્યમાં તો કોઈ એવી શક્તિ ગુણ નથી કે જે વિકાર કરે કરાવે. દ્રવ્ય મૂળ દ્રવ્ય તો શુદ્ધ જ છે, એની અંદર કંઈ વિકાર કરાવનારો કોઈ ગુણ છે નહીં કે જેને લીધે થઈને એ થાય, અથવા તો એવો કોઈ ગુણ હોય અને એને લીધે થઈ અને એને મલિનતા વ્યાપી જાય એવું કંઈ અંદર ટિકાળી દ્રવ્યમાં તો નથી. તો પછી અનંતકાળથી એ દ્રવ્ય એ આવું નિર્મળ શુદ્ધ હોય જ નહીં, કોઈ સ્થિતિની પર્યાય પ્રગટ કરી શકે જ નહીં. જો ગુણ એવો હોય તો વિકાર ટળે નહીં, તો પછી વિકાર થયા જ કરે. એવો ગુણ હોય તો પછી વિકાર થયા જ કરે, પણ એવો કોઈ ગુણ નથી. ત્યારે કોઈ કહે છે કે પર્યાયમાં વિકાર થાય છે ને, તો એ કઈ રીતે થાય છે? તો એનું સમાધાન એમ છે કે પર્યાય બુદ્ધિવાળાને પર્યાયની યોગ્યતાથી થાય છે. જેને દ્રવ્ય દ્રષ્ટિ થઈ નથી એટલે શુદ્ધ નહીંથી દ્રવ્ય તરફ જેણે જોયું નથી અને એમાં એ એકાગ્રતા કરી નથી, લીનતા કરી નથી, એને આવું થાય છે. પર્યાય બુદ્ધિવાળાને, જેની દ્રષ્ટિ પર્યાયમાં જ રહી છે, પર્યાય તરફ જ રહી છે, એ આત્મદ્રવ્યને જોતો નથી અને પર્યાયને જ જુએ છે, મૂળ દ્રવ્યને જોતો નથી અને પર્યાયને જ જુએ છે, પર્યાય બુદ્ધિવાળાને પર્યાયની યોગ્યતાથી થાય છે. હવે એવું જુએ છે ત્યારે એ પર્યાય બુદ્ધિવાળાને એની પર્યાય જે છે એની યોગ્યતાથી એવું એને વિકાર ભાવરૂપ પરિણમન થાય, એની પર્યાયમાં થાય, એનું થાય પાછું પર્યાયમાં જ થાય છે, કે દ્રવ્યમાં તો જતું જ નથી, એ ક્ષણિક વસ્તુ છે, એ પર્યાયમાં થાય છે, એ શાશ્વત ટકીને રહે એમ નથી થતું, એ નવું ઉત્પન્ન થઈ જાય દ્રવ્યની અંદર તો પછી દ્રવ્યમાંથી જાય પણ નહીં, અને દ્રવ્ય તો દ્રવ્યપણે રહી શકે જ નહીં, એમ જો પર્યાય ને બદલે જો દ્રવ્યમાં કંઈ થતું હોય તો, એટલે થાય છે પર્યાયમાં, અને થવાનું કારણ શું છે તો કે એની પર્યાય બુદ્ધિ છે, પર્યાય બુદ્ધિ એટલે એ શુદ્ધ ત્રિકાળી દ્રવ્યને જોતો જ નથી, એને અનુભવતો નથી, એને આવું થાય છે, પર્યાયને જ જુએ છે, એ ક્ષણિક વસ્તુ તરફ જ દ્રષ્ટિ છે, એને શુદ્ધ દ્રવ્ય ક્યારેય દ્રષ્ટિમાં આવ્યું જ નથી, એવા પર્યાય બુદ્ધિવાળાને પર્યાયની યોગ્યતાથી એ અન્ય ભાવરૂપ પરિણમન થાય છે અથવા તો પર્યાયમાં વિકાર થાય છે, દ્રવ્ય બુદ્ધિવાળાને નહીં, દ્રવ્ય બુદ્ધિવાળાને એનો નિષેધ થઈ ગયો છે, દ્રવ્ય બુદ્ધિ છે એટલે દ્રવ્યાર્થિક નયથી જે જુએ છે, એટલે દ્રવ્યાર્થિક નયનો વિષય શું છે, શુદ્ધ નય છે એનો વિષય દ્રવ્ય શુદ્ધ ત્રિકાળ જે બદલાતું નથી એ છે, એટલે એવા દ્રવ્ય બુદ્ધિવાળાને જે દ્રવ્યાર્થિક નયથી જુએ છે એને તો એ શુદ્ધ આત્મદ્રવ્ય જ દ્રષ્ટિમાં આવે છે, એટલે એ તો એનો જાણનારો જ્ઞાતા જ્ઞાયક થઈ ગયો, જે દ્રવ્યાર્થિક બુદ્ધિવાળો છે એને તો પછી એવું પર્યાયની અંદર વિકાર થવાનું રહેતું જ નથી, એટલે એનો નિષેધ થઈ ગયો છે, એ તો જ્ઞાતા થઈ ગયો છે. ગુરુદેવ કહે છે કે ભાઈ બાપુ જરા ધીરજથી સમજવું હોય, આ તો સર્વજ્ઞ વિતરાગ પરમેશ્વરનો અલૌકિક માર્ગ છે, એનો વ્યવહાર પણ અલૌકિક રીતે છે, જો અહીંયા વ્યવહાર બતાવ્યો ને એટલે એમ કેવું છે કે એ વ્યવહાર પણ અલૌકિક રીતે છે, પર્યાયની વાત કરી, પર્યાય બુદ્ધિવાળાને એવી પર્યાયની યોગ્યતાથી થાય છે, પોતે પર્યાય બુદ્ધિ છે અને એ વિકારી ભાવ જે થયો છે, એ પરિણમન જે થયું છે એની પર્યાયમાં થયું છે, એટલે અત્યારે એની પર્યાયમાં ગમે તેવું હોય એથી કરીને એના દ્રવ્યમાં કંઈ ફેર પડ્યો નથી, એનો અર્થ શું થયો કે અત્યારે આતંકવાદી હોય તો પણ એનું દ્રવ્ય તો સિદ્ધ સમાન શુદ્ધ જ છે, આતંકવાદી હોય કેટલાય લોકોની હત્યા કરતો હોય છતાંય એનું અત્યારે પણ વર્તમાનમાં પણ એનું દ્રવ્ય તો સિદ્ધ સમાન શુદ્ધ જ છે, એ બધું પર્યાયમાં છે, પર્યાય બુદ્ધિને પર્યાયની અંદર એ પર્યાયની એ યોગ્યતા છે, પર્યાયમાં જ થાય, એ યોગ્યતા કંઈ દ્રવ્યની નથી કે એમાં ફેરફાર થાય, દ્રવ્યમાં ફેરફાર થાય એવી દ્રવ્યની યોગ્યતા હોય જ નહીં, દ્રવ્ય તો શાશ્વત એક સરખું રહેવાવાળું જ છે, જે થાય છે તે બધું પર્યાયમાં થાય છે, એટલે પર્યાયમાં એવી એક યોગ્યતા પડી છે કે એ અન્ય ભાવે પરિણમે, એટલે એવી પર્યાય થાય. આ વ્યવહારને અત્યારે સિદ્ધ કર્યો, વ્યવહાર નહીંથી એ નવતત્વો ભૂતાર્થ છે, એટલે આવા વ્યવહારને સમજીએ તો વ્યવહાર નહીંથી અહીંયા જે વાત એવી છે ને, અહીંયા વ્યવહાર નહીંથી એ નવતત્વો ભૂતાર્થ છે, પણ એ આશ્રય કરવા લાયક નથી, એક એકને કરીને આપણે જે વાત અહીંયા કરીએ છીએ, આ વાત જે વ્યવહાર નહીંથી જે કરવામાં આવી ભેદ કરીને, એ આશ્રય કરવા લાયક નથી, એ આશ્રય કરવા લાયક નથી, કેમ કે એ પર્યાય છે ને એટલે એને ભૂતાર્થ કહે છે, પર્યાય તો છે તો ખરી ને, એટલે એ અપેક્ષાથી એને ભૂતાર્થ કહે, પણ એ આશ્રય કરવા લાયક નથી, કેમ કે એના આશ્રય સંકિત થતું નથી, અને આખો વ્યવહાર જે છે એને અભૂતાર્થ કહ્યો, કેમ કે એ ક્ષણિક વસ્તુ છે, ભેદ કરીને કહેવાવાળો નહીં છે, એટલે એને અભૂતાર્થ કહ્યો. હવે કહે છે કે આશ્રો, જેમાં પુણ્ય પાપનું કહ્યું એ જ રીતે બધાનું સમજાવે છે, અહીંયા કહે છે કે આશ્રવ થવા યોગ્ય અને આશ્રવ કરનાર એ બંને આશ્રવ છે, એ બંને આશ્રવ છે. અહીંયા પણ પેલાની જેમ જ છે, પુણ્ય પાપના ભાવપણે થવા લાયક જીવની પર્યાય એ ભાવ, પુણ્ય પાપના ભાવપણે થાય ત્યારે આશ્રવ થાય ને, એટલે અહીંયા લીધું છે કે પુણ્ય પાપના ભાવપણે થવા લાયક એ જીવની પર્યાય એ ભાવ આશ્રવ, અને એનો કરનાર અને તેમાં કર્મનું જે નિમિત્ત એ દ્રવ્ય આશ્રવ, એ એનો કરનાર નિમિત્ત છે, એ દ્રવ્ય આશ્રવને અહીં કરનાર કહ્યો છે. નવા કર્મ આવે એની એ વાત નથી, તે દ્રવ્ય આશ્રવની વાત નથી કરી, અહીંયા તો અહીંયા જે વાત ચાલે છે એની છે કરી છે, પછી એના નિમિત્તે ફરી પાછા નવા કર્મ આવે એની વાત નથી અત્યારે લીધી. આ તો પહેલાના પૂર્વના જૂના કર્મ જે નિમિત્ત થાય છે એની વાત લીધી કે પહેલા જે કર્મ હતા એ જૂના કર્મનું ફળ આવે છે એટલે એ કર્મ અહીંયા નિમિત્ત થાય છે. શેમાં નિમિત્ત થાય છે? તેમાં આશ્રવ થવામાં. એટલે નવો આશ્રવ જે અહીંયા અત્યારે વર્તમાનમાં આશ્રવ થતો એમાં એ પેલા જૂના કર્મનો ઉદય આવ્યો છે, ફળ આવ્યું છે, એ નિમિત્ત થાય છે. એટલે એને એ આશ્રવ કરનાર કયો, એને આશ્રવ કરનાર કયો અથવા તો દ્રવ્ય આશ્રવ કયો, અને જે આશ્રવ થયો પુણ્ય અને પાપના ભાવરૂપે જે જીવની પર્યાય થઈ એ ભાવ આશ્રવ કહેવામાં આવે, એ પર્યાયમાં થયું. એટલે આ રીતે એ બંને આશ્રવ છે, એક ભાવ આશ્રવ અને બીજો દ્રવ્ય આશ્રવ. હવે આના ઉપરથી બધું જ સમજાય એવું છે. સંવર્થની વાત લઈએ તો એમાં પણ કહે છે કે સંવર્થ થવા યોગ્ય સંવાર્ય એ જીવની પર્યાય છે, તે ભાવ સંવર છે. અને સંવર કરનાર, સંવારક કરનાર ને માટે આપણે આ રીતે શબ્દ વાપરીએ, સંવર કરનાર કહો કે સંવારક કહો, બરાબર છે? એટલે સંવર કરનાર જે સંવારક છે એ શું છે? એ નિમિત્ત છે. સંવરની સામે જેટલો કર્મનો ઉદય નથી, સંવરમાં શું થાય કે કર્મનો ઉદય નથી થતો એટલે નિમિત્તને અહીંયા સમજવું પડશે ને, અહીંયા નિમિત્ત કઈ રીતે લાગુ પડે? એ અભાવરૂપે છે, એ અભાવરૂપ નિમિત્ત છે. સંવરની સામે જેટલો કર્મનો ઉદય નથી, અભાવરૂપ છે, એને દ્રવ્ય સંવર કહે છે, બરાબર છે? એ બંને સંવર છે, એક ભાવ સંવર અને બીજો દ્રવ્ય સંવર. એ પ્રમાણે નિર્જરા, નિર્જરવા યોગ્ય અને નિર્જરા કરનાર બંને નિર્જરા છે. નિર્જરવા યોગ્ય અશુદ્ધતા અને થવા યોગ્ય શુદ્ધતા. નિર્જરવા યોગ્યમાં શું થાય કે પર્યાયમાં શું થાય તો કે અશુદ્ધતા જે છે એ ચાલી જાય છે, મૂળ દ્રવ્યમાં તો ખરેખર ગઈ જ નથી, દ્રવ્યની સમીપમાં છે, એ દ્રવ્યમાં તો ગઈ જ નથી, એટલે એ તો એની સ્થિતિ છે. એ કર્મ બંધ થયો છે તો એ એક પ્રકારે એની સ્થિતિ છે. એવા કર્મનો બંધ થયો છે તો એ કંઈ આત્મા દ્રવ્યમાં ગયું નથી, એટલે એ અશુદ્ધતા છે. તો એ અશુદ્ધતા એ ચાલી જાય, એનું નિર્જરવું થાય, એટલે નિર્જરવા યોગ્ય એ અશુદ્ધતા, અહીંયા એને અશુદ્ધતાને લેવાની છે. અને થવા યોગ્ય શુદ્ધતા, કેમ કે અશુદ્ધતા એ પણ સ્થિતિ છે ને, એટલે અને થવા યોગ્ય શું થાય પછી એનું? થવા યોગ્ય જે છે એ શુદ્ધતા છે, એ જીવની પર્યાય છે, એ ભાવ નિર્જરા છે. અશુદ્ધતા ટળવી અને શુદ્ધતા પ્રાપ્ત થવી એનું નામ ભાવ નિર્જરા. એમાં નિર્જરા કરનાર દ્રવ્ય એટલે કે કર્મ, એનો અભાવ થવો એટલે કર્મનું ખરી જવું, એ નિમિત્ત છે. કર્મનું ખરી જવું એ નિમિત્ત છે. જ્યારે નિજરા થાય છે, ભાવ નિજરા થાય છે, એ ક્યાં થઈ? જીવની પર્યાયમાં થઈ. આ સીધું સાદું સહેલું કેટલું સરસ રીતે ગુરુદેવે સમજાવી દીધું છે કે પેલું કર્મ છે એ વસ્તુ જ જુદી છે, એ અહીંયા એના નિમિત્ત, એ નિમિત્ત તરીકે હોય કે એ કર્મ ખરી ગયું એટલે નિજરા થઈ, પણ બાકી એવું તો હોય નહીં કે પેલું કર્મ ત્યાં ખરી જાય ને અહીંયા નિજરા થાય, એ કેવી રીતે બને? એ એનું કામ કરે કેવી રીતે? એ દ્રવ્ય જુદું, કર્મ દ્રવ્ય જુદું અને અહીંયા જીવ દ્રવ્ય જુદું, એ જીવના કામ કર્મ કરે કેવી રીતે? એ થઈ શકે એમ જ નથી, એ નિમિત્ત કારણ છે. એ કર્મ જે છે એનો એ સમય ખરી જવાનો જ છે, એ કારણે રજકણો ભેગા થયા હતા એનું એ વખતે ખરી જવું એ નિશ્ચિત છે. આ એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે અહીંયા એને અહીંયા ભાવ નિજરા થાય એ વખતે પેલા કારણે રજકણોનું ખરી જવું, એ એમ જ એવો નિમિત્ત એવો નિમિત્ત નૈમિતિક સંબંધ જ છે. એ કર્મ જળ છે, એ જળ પદ્ગળ પરમાણુઓને ખબર પણ નથી, એ જ્ઞાન પણ કરી શકતા નથી, પણ એવો જ એક નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે જેને લીધે થઈને આમ જ થાય છે. કંઈના અહીંયા જીવના ભાવ જેમ છે એ પ્રમાણે એનું બંધાવું કે એનું ખરી જવું થાય છે. જ્યારે શુદ્ધ ભાવે જીવનું પરિણમન થાય છે તો એ પેલા કારમણ રજકણો જે છે તે છૂટા પડી જાય છે, અને જ્યારે એ અશુદ્ધ ભાવે એનું પરિણમન થાય છે એટલે પોતાના ભાવ સિવાય અન્ય ભાવે, ત્યારે એ કારમણ રજકણોનું ભેગા થઈ જવું એમ બને છે. એમ એ કારમણ રજકણો પોતે પોતાનું કાર્ય કરે છે એમાં જીવના ભાવ નિમિત્ત છે. આટલી એક સીધી સામાન્ય વાત જે છે એ સમજી લેવા જેવી છે. જીવના જેવા ભાવ છે એ પ્રમાણે અહીંયા પેલા બંધાય છે, તો એમાં એ એકબીજાને કંઈ કરતા નથી. કર્મ જે છે, કારણ રચકણો કર્મરૂપે બંધાય, એની પ્રકૃતિ બંધાય, એ બધી વાત બરાબર છે, પણ એ ખરેખર જોઈએ તો જીવનું કંઈ કરતા નથી, એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. આ વાત બરાબર બેસાડવાની છે. એ આજે બેસાડો તો આજે, અને આજે ન બેસાડો તો પણ ગમે ત્યારે, પણ એ વાત બેસાડ્યા વગર છૂટકો નથી. એમ જ છે, બાકી કર્મ કર્મ કર્યા કરો તો ક્યારેય પુરુષાર્થ ઉપડે નહીં. એ નિર્માલ્યતા છે. કર્મ પૂર્વે જે કર્યા એનું ફળ આવે એથી કરીને એમ નથી થતું કે જીવ એને આધીન થઈ જાય, એવું તો છે નહીં. જીવ તો પોતે સ્વતંત્ર છે. માત્ર એટલું જ કે એને જાગૃતિ રાખવાની જરૂર છે. એ જાગૃતિ રાખે તો એને કોઈ કર્મ હેરાન કરતું નથી. અને કોઈ પણ કર્મનો બીજી સાદી રીતે સમજીએ, બહુ સાદી સરળ ભાષામાં, તો કે કોઈ પણ કર્મ જે છે એને એને એનો સમયગાળો છે, અથવા તો એને સ્થિતિ બંધ છે. એટલે એટલી સ્થિતિ સુધી જ એ કર્મ રહેવાનું છે ઉદયમાં, એટલો સમય જે એનું ફળ આપવાનું છે, પછી એ ચાલ્યું જવાનું છે. એટલે એવા કોઈ કર્મથી ડરવાની, ભયભીત થવાની જરૂર છે જ નહીં. તારો વર્તમાન છે એને તું સુધારી લે. પૂર્વે જે કર્મ કર્યા એને લીધે થઈને જે થવા કાળ જે કંઈ થવાનું છે તે નિશ્ચિત છે, એના ઉદય આવવાના છે. કેમ કે એ કર્મ રજકણો એવા ભેગા થયા અને કર્મ બંધાયા છે, તો હવે એના જે ઉદય આવવાના છે તે આવશે. એમાં ફેરફાર થશે, તારા ભાવ પ્રમાણે એમાં ફેરફાર થશે. એમાં સંક્રમણ વગેરે થાય છે, પ્રકૃતિ આખી બદલાઈ જાય, સંક્રમણ થાય એટલે કર્ષણ અપકર્ષણ બધું થાય, ઓછા થાય વધે બધું થાય છે. પણ આપણે એમ સમજીએ કે બધું જે થાય તે થાય, પણ એથી કંઈ તને વર્તમાનમાં તું તારો પુરુષાર્થ ન કરી શકે એમ નથી. કોઈ પણ સ્થિતિ હોય છતાં પણ તારો પુરુષાર્થ તો થઈ શકે એમ જ છે. માત્ર તારે દ્રષ્ટિ ફેરવવાની છે, એટલું જ કરવાનું છે. એ વાત અહીંયા આપણે સાથે ને સાથે સમજીએ છીએ. હવે અહીંયા આ જ રીતે બે વાત બંધની અને મોક્ષની કહી છે, એ આપણે લઈએ અને પછી સ્વાધ્યાય આપણે પૂરો કરીએ. બંધાવા યોગ્ય અને બંધન કરનાર એ બંને બંધ છે. બંધાવા યોગ્ય જીવ એ પર્યાયમાં બંધાવું છે, બાકી તો કંઈ બંધાવું છે જ નહીં. મુક્ત સ્વરૂપ જ છે ભગવાન આત્મા, મુક્ત સ્વરૂપ જ છે. મુક્ત સ્વરૂપ ન હોય તો એની મુક્તિ થાય ક્યાંથી? એનું સ્વરૂપ જ મુક્ત છે, એટલે તો એનો મોક્ષ થાય છે. એટલે બંધાવા યોગ્ય જીવ એટલે પર્યાય છે. અને રાગ દ્વેષ મિથ્યાત્વ વિષય વાસના એમાં અટકવા યોગ્ય, બંધાવા યોગ્ય લાયકાત એ જીવની પર્યાયની છે. એ આ બધામાં અટકે છે ને, રાગમાં, દ્વેષમાં, મિથ્યાત્વમાં. એ મિથ્યાત્વને કારણે વિષય વાસનામાં એ બધા અટકવાના એના બધા ઠેકાણા છે. એ અટકવા યોગ્ય શું છે? એ જીવ છે કે જીવની યોગ્યતા છે? તો જીવની એ એક સમયની યોગ્યતા છે, એટલે એની એ પર્યાય છે. એ લાયકાત એ જીવની પર્યાયની લાયકાત છે, જીવના દ્રવ્યની છે એમ નથી. એટલે એ જીવની પર્યાયની જે લાયકાત છે એ જ ભાવબંધ છે. અને સામે પહેલા કરેલા પૂર્વ કર્મનું નિમિત્ત છે. પહેલા જે કર્મ હતા એનું નિમિત્ત એ બંધન કરનાર છે. નવો બંધ થાય એની વાત અહીં નથી. એટલે કે નવો બંધ એટલે અહીંયા પૂર્વેના બંધ જે છે એ નિમિત્ત છે, નવા બંધની અહીંયા વાત એ અપેક્ષા નથી. આ તો પૂર્વ કર્મ જે નિમિત્ત થાય છે એને અહીં દ્રવ્ય બંધ કહ્યું. પૂર્વનું કર્મ જે ઉદયમાં આવે છે એનું નિમિત્ત બને છે, એને દ્રવ્ય બંધ કહ્યું. અને બંધ ક્યાં પડે છે? તો કે બંધ જીવની પર્યાયમાં. કેમ પડે છે? કેમ કે જીવની એવી યોગ્યતા છે એટલે એ જીવની યોગ્યતા ક્યાં છે? પર્યાયમાં. પર્યાયમાં બંધ પડે છે. ભગવાન આત્મા તો અબદ્ધ સ્પૃષ્ટ, બંધાયેલો પણ નથી ને સ્પર્શાયેલો પણ નથી, પણ એની પર્યાયમાં બંધ યોગ્ય લાયકાત છે. તે જીવ ભાવબંધ છે અને બંધન કરનાર કર્મ નિમિત્ત છે, તે દ્રવ્ય બંધ છે. આમ એ બંને બંધ છે. એ બંનેને એ રીતે બંધ કહેવામાં આવ્યા છે. એ જ રીતે મોક્ષ માટે અહીંયા કહ્યું છે, બહુ સરસ છે, મોક્ષ માટે સમજાવ્યું છે. મોક્ષ થવા યોગ્ય અને મોક્ષ કરનાર એ બંને મોક્ષ છે. મોક્ષ થવા યોગ્ય જીવની પર્યાય છે. જીવની પર્યાયમાં મોક્ષ થવાની લાયકાત છે. જીવનું સ્વરૂપ તો મુક્ત સ્વરૂપ છે જ, પણ એ લાયકાત એની જ પર્યાયમાં છે. એ પોતે એવા મૂળ સ્વરૂપે પરિણમી શકે અને શાશ્વત રહી શકે એવી યોગ્યતા એનામાં છે. શાશ્વત એ પર્યાય કેવી છે? કે શાશ્વત રહી શકે એવી. એટલે પર્યાય તો એક સમયની હોય, પણ એવી ને એવી થયા જ કરે, એટલે એ શાશ્વત દશા કહેવામાં આવે. એટલે મોક્ષ થવા યોગ્ય જીવની પર્યાય છે, જીવની પર્યાયમાં મોક્ષ થવાની લાયકાત છે. ત્રિકાળી ચીજ છે એ તો મોક્ષ સ્વરૂપ જ છે, મુક્ત સ્વરૂપ જ છે. મોક્ષ થવા યોગ્ય જીવની પર્યાય તે ભાવ મોક્ષ છે. અને સર્વ કર્મના અભાવરૂપ નિમિત્ત, અહીંયા નિમિત્તમાં અભાવ આવશે, સર્વ કર્મના અભાવરૂપ નિમિત્ત તે મોક્ષ કરનાર દ્રવ્ય મોક્ષ છે. આમ એ બંને મોક્ષ છે. અહીંયા ભાવ મોક્ષ થાય છે, કેવળ જ્ઞાન પ્રગટ થાય છે એ ભાવ મોક્ષની દશા છે, ત્યારે પેલા ઘાતી કર્મો જે છે એનો ક્ષય થાય છે. એ અભાવ થયો, એ ક્ષય એટલે પૂર્ણ ક્ષય થાય છે એટલે અભાવ થયો. કોનો? કર્મનો અભાવ થયો, એ નિમિત્ત કહેવાય. ચાર ઘાતી કર્મનો અભાવ થવો એ નિમિત્તે અહીંયા ભાવ મોક્ષ કેવળી ભગવાનને થયો, અને પૂર્ણ મોક્ષ જે છે તે સિદ્ધ ભગવાનને થયો, કે એમાં આઠે કર્મનો અભાવ થયો એ નિમિત્ત કહેવાય. પણ એ આઠ કર્મ ગયા માટે મોક્ષ થયો કે મોક્ષ થયો માટે આઠ કર્મ ગયા? આઠ કર્મ ગયા માટે મોક્ષ થયો કે મોક્ષ થયો માટે આઠ કર્મ ગયા? આજે રાત્રે એના સંબંધી બધાએ વિચાર કરવાનો, આજે કોઈ પ્રશ્ન નહીં. માત્ર આના સંબંધી વિચાર કરતા કરતા ભલે એક કલાક બે કલાક જેટલો સમય જાય એનો વિચાર કરવો, એમ કરતા આત્મામાં જવાશે, એમ કરતા આત્મામાં જવાશે. તો આજે અહીંયા સુધી સ્વાધ્યાય આપણે રાખીએ છીએ. સુખધામ બોલો.
Thank you.